26 1495 માસ 13 સોમવાર તારીખ 2/12/68 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 3 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન પ્રવચન સાર શાસ્ત્રના સંકોચન નંબર 83
નમો નોય સ્વરિયંતાણ નમો નોય સ્વૃદાન નમો નોય સ્વાયરિયાન નમો નોય સ્વજાયાન నమోనుది సౌ త్రికాళవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమ మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి స్వాహాయ స్వానుభూత్యా చాస్తి స్వాహాయ భవాయ సర్వాణ త్రికాళ నిరుధని గాథా
પ્રવચન સાર નૈત પથ્વ અધિકાર આત્મામાં જણાવવા યોગ્યું એનું શું સ્વરૂપ છે એની વાત ચાલે છે. પહેલી વાત આવી ગઈ કે દરેક પદાર્થ આત્મા હો કે પરમાણુ હો, વિસ્તાર સમાન ગુણરૂપ અને આયત સમાન પર્યાયરૂપ, એનો પિંડ તે દ્રવ છે. એ દ્રવ બીજાની કોઈ પર્યાયમાં જાતો નથી, બીજાની પર્યાય કરતો એમ છે. એને ક્યાં એવું કે કહ્યું ને કે દ્રવ જે છે એના ગુણોનું સમુદાય અને પર્યાયનો સમુદાય, તે ગુણ દ્રવ છે. દ્રવ એટલે વસ્તુ. એ વસ્તુ પરના સમુદાય પર જે પદાર્થ છે એ પણ એના ગુણ અને પર્યાયનો સમુદાય તે દ્રવ છે. એમાં એની પર્યાયને આ ક્યાં કરે, આની પર્યાય એ ક્યાં કરે, સમજાય છે? કાંઈ ખેંચીને કાઢવા જેવું જ નહીં એ ઠીક. પણ અહીં તો આ દ્રવ્ય જ્ઞેય એને કહીએ, દ્રવ એ જ્ઞેય, ગુણ એ જ્ઞેય, પર્યાય જ્ઞેય. હવે દ્રવ જ્ઞેય એને કહીએ, દ્રવ જણાવાયું દ્રવ એને કહીએ કે જે દ્રવ પોતાના વિસ્તાર ગુણોનું પિંડ અને આયત સામાનનો પિંડ એને દ્રવ કહીએ. હવે એ દ્રવ પોતાના ગુણ પર્યાયથી આગળ જઈને કોઈની પર્યાયમાં જાય છે કે કોકનું કરે? આ કાર્યકર્તાઓ તો કરે કે નહીં પરનું, પણ દેશનું અહિત થતું હોય તો કઈ અહિત થવા દેવું? ના, આવશું કહેવાય એમ કે છે. હેંતભાઈ હવે ઠીક છે, ભલે ત્યાં ભલે ખરા ક્યાંય જાય, પણ નથી વ્યવહાર ખાતર, વ્યવહાર ખાતર એમ કે મોટા તરીકે બધા ભેગા કરા હોય ભેગા હલો સમજાવવામાં. જુઓ, દેશ એટલે શું? આપણે દેશ, દેશ એટલે શું? અનંત આત્માઓ અને અનંત રજકણોનો પિંડ તેને દેશ કહે. હવે એમાં પણ એક એક આત્મા અને એક એક પરમાણુ કેવો છે એની વ્યાખ્યા છે. સમજાય છે? કાંઈ દેશ છે ને આ બધું, ઘણા જીવો અને ઘણા રજકણો એનો જથ્થો એના દેશ કહે. એ દેશની અંદર પણ એક એક આત્મા અને એક એક રજકણ કેવું છે એનો ખરું કહે છે કે એક એક આત્મા એના ગુણ જે વિસ્તાર છે એનો પિંડ છે અને આ એક લાંબા પ્રવાહકાળની પર્યાયો એનો પિંડ કે દ્રવ છે. એટલે એ દ્રવ એના ગુણને પર્યાયમાં રહે છે એવું એ જ્ઞેય છે. અને બીજો રજકણવાદી છે એ પણ એના ગુણના અને એની પર્યાયમાં રહેલું કે જ્ઞેય છે. એટલે બીજા પર્યાયમાં રહે છે, બીજા દેશમાં રહે છે, બીજા ક્ષેત્રમાં રહે છે એવું દ્રવ છે. વસ્તુ કોને કહીએ? પેલો સિદ્ધાંત ઉભો કર્યો કે વસ્તુ એને કહીએ કે એમાં વસેલી ગુણ અને એની અવસ્થાઓ એનો સમુદાય તેને વસ્તુ કહીએ. એ વસ્તુ પોતાના ગુણ અને પર્યાયમાં વસેલી છે, કઈ પરમાં વસેલી ભગવાન રહે, અને પર વસ્તુ પણ તેના ગુણ ને પર્યાયમાં વસેલી છે. પર વસ્તુ પણ કોઈ પરના ગુણ ને પર્યાયમાં વસે છે એમ છે? આ તો મૂળ સિદ્ધાંતો છે આખા. એટલે દ્રવ કીધું ગુણો, કે દ્રવ જે છે ગુણ સ્વરૂપ જ છે. દ્રવ જે છે એ આખા સમાન વિસ્તાર રૂપ કીધું, એ ગુણ સ્વરૂપ જ છે. દ્રવ છે એ ગુણ સ્વરૂપ છે. કહ્યું હવે પર્યાય, પર્યાયના બે પ્રકાર. આ પર્યાય અનેક દ્રવ્યની એકતાનું જ્ઞાન કરાવે એને અહીંયા પર્યાય કહેવામાં આવ્યું છે. તો પર્યાયના બે પ્રકાર, એક અનેક પરમાણુ એકઠા થઈને ગણાય સમાન જાતિ પર્યાય, એને વિભાવી પર્યાય સમાન જાતિ પરમાણુને દ્રવ પર્યાય કહેવામાં આવે છે. એમાં એ સમાન જાતિ ઘણા રકમની વિભાવ પર્યાય, એ પર્યાયમાં એ પોતે રહેલું છે. એ અસમાન બીજા સમાન જાતિ વાળા બીજા અસમાન જાતિ પર્યાયમાં એ સમાન જાતિનો પર્યાય રહેલો નથી. એટલે બીજાનું કરે ને બીજા આમાં થાય એવું સમાન જાતિ પરમાણુની સ્થિતિમાં પણ એમ નથી. સમજાણું કહે બીજું અસમાન જાતિ દ્રવ પર્યાય, જીવ અને પુદ્ગલ બે એક ક્ષેત્રે રહેલા છે. એક પણ વ્યવહારે જણાય એને અહીંયા સમાન જાતિ અસમાન જાતિ દ્રવ પર્યાય. જળ જળ છે, ચૈતન ચૈતન છે, બેના સંયોગે અસમાન જાતિ પર્યાય કીધી. પણ એથી કરીને જળની પર્યાય આત્માની પર્યાયમાં આવે, અને આત્માની પર્યાયમાં આવે તો સમાન જાતિ અસમાન જાતિ ભિન્ન રહ્યા નહીં. અસમાન જાતિ અસમાન જાતિ ભિન્ન ક્યારે કહેવાય? અસમાન જાતિ ક્યારે કહેવાય? કે આત્મા આત્મામાં રહેલ છે અને જળમાં જળ જળમાં રહેલ છે, ત્યારે બેન અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવામાં આવે છે. સમજાણવાના. પછી પર્યાયના બે ભેદ, આ શરીર જીવ કીધું ને, આ શરીર જીવ એક છે બીજો છે ને, એમ કેવું કે મનુષ્ય છે આ એ અસમાન જાતિ પર્યાય છે. એક જાતિ છે શરીર ના આત્મા, એ છે એ અસમાન જાતિ પર્યાય. પરમાણુ પરમાણુ આ અસમાન જાતિ પર્યાય. જો આ ખંડમાં અસમાન જાતિ, આ અંગુળી અંગુળી સમાન જાતિ, રજકણી રજકણી એક થાય સમાન જાતિ, એક જાત છે અસમાન જાત છે. પર્યાયના બે ભેદ, એક દરેક પદાર્થમાં અગુરુ લઘુ નામનો ગુણ છે કે જેથી એના સમય સમયની પર્યાયના સદગુણ આપણું ધ્યાન થાય છે. એ પણ પોતાનો સ્વભાવ છે એને લઈને થાય છે પર્યાય. થયો હવે વિભાવ પર્યાય. તો કે ખંડ છે આ રત્નો છે, એમાં રૂપ ગંધર સ્પર્શ જે બદલે છે એને વિભાવિત પર્યાય કહીએ. તો એ પોતાને કારણે બદલે છે, બીજાને કારણે બદલતા. આ લાડવો વળે છે, જુઓ લાડવો આમ કે છે સમાન જાતિ વિભાવિત પર્યાય લાડવાની છે, એને બીજો આત્મા અસમાન એટલે બીજો જાત છે એને સમાન જાતિનું પર્યાય લાડવાને બનાવે એમ છે નહીં. આ કોનો છે પણ આ તો સમાન જાતિ રજકણનો પિંડ છે. આ સમાન જાતિ જુદો, લાડવાના પરમાણુ સમાન જાતિ જુદા, જુદે જુદા સમાન જાતિ છે, અનંત છે આ સમાન જાતિ. એટલે આંગળી દ્વારા આ સમાન જાતિ પરમાણુની પર્યાય દ્વારા લાડવાની સમાન જાતિ પર્યાયનું આમ થવું એ વાત ત્રણકાળમાં હતી. કોઈ ખાઈ શકું એમ કહો રોટલીનું બટકું પડ્યું ને, બટકું શું એ બટકું કટકો છે, સમાન જાતિ પરમાણુની પર્યાય છે રજકણો. એના બીજો સમાન જાતિ આ પરમાણુ એનામાં આવે તો સમાન જાતિ ભિન્ન ભિન્ન રહેતા નથી. આ પરમાણુ સમાન જાતિ વડે રૂપનો બટકું થાય છે એમ નથી. ગીરધરભાઈ, આ ભૂખ્યા માણસ બચારા ભ્રમ કહી શકે? કઈ રોટલા પેટમાં હોય તો ધર્મ કરે, ગરીબ માણસ કરતા છે. તીર્થંકરો અને રાજાઓ તો સુખી હતા, સુખી હતા તો ધર્મ સુખ વાળા કરે. હવે ગરીબ માણસને સવારથી આઠ વારથી આઠ થી આઠ આઠ કલાક દસ કલાક બીડીઓ વાળવી, કાં તકલી કાંતવી, કાં સરખા કાંતવા, હવે થાકી ને હું વે રાખી ધર્મ કરવા બે. એને ક્યાં માલ છે પાગલ છે આવું લખ્યું છે ધરમ કરનારો તું જાય કેવો નહીં થાય ધરું ભાન ભૂલેલા હતા એમ કે છે આ કે વળી ધર્મી આવા હતા સુખી હતા તો ધર્મ કરતા સમજે સંયોગ નતો સમૃદ્ધ નથી જો અમેરિકા 300 વર્ષથી સમૃદ્ધિ સંપદા થયું પણ આ તો તમારા 10-10 હજાર વર્ષથી બધા ગરીબાઈ તમારી ચલતી નથી તો કઈ વિચારવું પડશે કે નહીં આ કેમ ચલતું નથી અને ગરીબા ચડ્યા વિના નિવૃત્તિ વિના એ ધર્મને વિચાર કેમ કરી શકે એ સેઠી મૂરખ છે મોટો કે દુઃખ છે અને સંયોગ ની પ્રતિકૂળતા નું દુઃખ છે જીવને પણ એને પ્રતિકૂળતા એ માનેલી છે એ છે પોતાના સ્વરૂપ ના આનંદ ને ભૂલી અને પરમ અને પ્રતિકૂળ છે કે અનુકૂળ એવી માનતા છે એ માનતા છે અને દુઃખરૂપ છે અથવા રાગ ને પરની એકતા એ બુદ્ધિ તે દુઃખરૂપ છે એ દુઃખરૂપ બુદ્ધિ જેને કરી તે દુઃખ ને ટાળે બીજો ટાળે કોણ કોણ એને ભૂતી બચારા લોકોને ખબર ન મળે બિચારા કેવા પડે એમ કીધું કઈ ખબર ન મળે માથે હાકે એમ હા અને શું કે છે એટલે તારો બાપ તારો બાપ નો તું દીકરો હા આ દીકરો નહીં પણ તારો બાપ તારો દીકરો હા તો એ સિદ્ધાંત છે કે દુઃખી પ્રાણી છે કે સુખી છે એ દુઃખી છે તો કેમ છે આત્મા છે એ દુઃખી છે તો કેમ છે એ પોતાના સ્વરૂપમાં આનંદ છે એના અસ્તિત્વની હોવાપણાનું એને પાન નથી એટલે ક્યાંક જાણે મને સુખ છે એવી માન્યતાથી તે દુઃખી છે એ દુઃખની વ્યાખ્યા જ આ છે દુઃખ સંયોગ આવા છે ને તો આવા છે એ વ્યાખ્યા તદ્દન ખોટી જળને સંયોગ શું આત્માને સંયોગ એવા હવે આ સંયોગ કઈ દુઃખ સુખનું કારણ આનંદ મૂર્તિ પ્રભુ આત્મા સચિદા આનંદ હોવા પણ થતો છે એનો આનંદ મારામાં છે એમને માનતા અહીં કંઈક આનંદ છે અનુકૂળતામાં કે પ્રતિકૂળતાને દૂર કરવામાં પ્રતિકૂળતાને દૂર કરવામાં અનુકૂળતાને મેળવવામાં એ એની ભ્રમણ આજ્ઞાની નિશ્ચય છે ભાઈ અને તમારો તો ઘણો અનુભવ થઈ ગયો છે બરા પીડ્યા છો ને બધા ઘણા કામમાં પીડ્યા છે કેમ ફાયદા નથી ક્યાં હરખાઈને કેમ આ કોંગ્રેસ ઘણા કામ કર્યા બધા છેલ્લે છે આપણે કઈ આમાં કઈ થતો ગાંધી હું બિચારા કરે એને ભાવ હતો અમુક જાતનો પણ ઘરનું કરે તો દા બધું થાય હું તો આવું એનો અમુક વિકલ્પ એનો ભાવ બાકી એથી કઈ ઘરને સુખી દુઃખી કે બહારના સંયોગથી માનવા એ વાત જ બ્રહ્મ છે સુખ છે એ ક્યાંક રહે છે કે નહીં સુખ છે એવું નામ છે સુખ છે એવું નામ છે કે નહીં તો એનો ભાવ સુખ ક્યાંક રહેતો હોય છે કે નહીં કઈ સુખ ક્યાં રહેતો હોય છે જળમાં છે રાગમાં છે પુણ્યમાં છે એ સુખ તો આત્મામાં છે આત્મામાં સુખ છે એની શોધ ન કરતા રાગ ને પુણ્યને બહારના લાવું છોડું મૂકું લઉં મૂકું લઉં એમાં રોકાતા એ દુઃખી પણ ચલતો નથી સમજાણું કઈ વસ્તુ તો આ છે દુનિયા માને ન માને નહીં માનવું જ પડશે સુખી તમે એને આ બીજો કોઈ રસ્તો જ બીજો નથી કોઈ એ પ્રશ્ન મારે થઈ ગયો 90 ની સાલમાં કીર્તનભાઈ ના કીર્તનભાઈ હતા ને એ 90 ની સાલમાં ત્યાં રાજકોટમાં જાગનાથ છે તે હવે વધી ગયું બહુ તે ખાલી હતું તમા સમાવ હતો 90 માં જાગનાથ ખાલી બધો આખા ક્ષેત્રો ખાલી જંગલમાં ન્યા હતા જ્યાં હારી આવતા પછી બેઠા એકલા હું બે પછી એને પ્રશ્ન કર્યો 90માં મારા તને ધર્મધર્મ કરો કહો તો પણ ભૂખ્યા ધર્મ કેવી રીતે થાય પેટમાં કંઈક પડે કઈ અંધાર આવો તમે ધર્મ કરો શું છે કીધું તમારે રોટલા કંઈક પડે બહુ સારી વાત છે રોટલા પડ્યા પછી રોટલા પચે નહીં ત્યાં સુધી ધર્મ ન કરવો ને પચે નહીં ત્યાં સુધી મને પચતું નથી મને પટે છે પચ્યું નથી પૂછું પછી 10 તો ગમતી આવતો તમારો અભ્યાસ કરતો નથી આવતો, ત્યાં સુધી ધર્મ ન કરવો ને ન કરવો આવે છે ને બધે, પછી આ પછી દર્શ થઈ ગયો એ ભૂખ લાગી પાછી, હવે ધર્મ કરવો કીધી એને તે બી કહ્યું તો 90 સાલ ની વાત છે. પછી એ તો ડાયો માન હતું ને આમ પૂરો હતો ને શ્રદ્ધા એની વાત તો સાચી શકે છે. ભૂખ્યા ધર્મ ને ભૂખ્યા સાતમી નર્ક ના નાખીને કણ નથી મળતો, પાણીનો બિંદુઓ નથી, કણ નથી, એ વસ્તુ છે કે નહીં, પ્રતિકૂળ સંયોગ વાળા પાપના ફળ વાળા જીવો જગતમાં છે કે નહીં, જેમ પુણ્યના ફળ વાળા સંયોગ વાળા છે એમ પાપ વાળા છે કે નહીં, કે જેને આરનો કણ ને પાણી મળતું નથી, સંકિત પામે છે એમાં સંકિત. હા સમજાણું થાય, ત્યાં સંકિત નવું પામે છે, ભૂમિકાનું બળ છે, ભૂમિકા બધા ત્યાં પડ્યા છે, ભૂમિકામાં તો અસંખ્ય નારકીઓ પડ્યા છે, મિથ્યા દ્રષ્ટિ જઈને જાય છે આત્મી એને મિથ્યા દ્રષ્ટિ લઈને નીકળે છે, વચના પામી જાય છે, એવો પાપ શાસન ન્યાય છે, ત્યાં બહુ પાપ કરીને જાય છે, મિથ્યા લઈને જાય ત્યાં ક્યાં પહોંચ્યું. ઓહો આ શું સ્થિતિ છે, આ દુઃખના ગરકાવમાંથી શું નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય, અરે આ કેટલો કાળ એમ વિચાર કરીને પૂર્વે સાંભળેલું હોય યાદ આવી જાય, આવી અંદર ઉતરી જાય ખરાબ બની. ઓહો આ ચૈતન સત્તા હોવા વાળો પદાર્થ, આનંદથી હોવા વાળો પદાર્થ, એની દ્રષ્ટિ થતા રાગથી ભિન્ન પડી પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એ એવા દુઃખના ગંજના સંયોગમાં સુખ પણ પ્રાપ્ત કરે છે. કારણ કે આત્મા પૂજા આવ્યું કે નહીં, એનો વિસ્તાર સામાન અને એ ગુણ પિંડ પિંડ છે, વસ્તુ છે, એના ગુણ માટે ભરમાં જોવું પડે એમ છે, એની પર્યાય પ્રગટ કરવા માટે ભરમાં જોવું પડે એમ છે નહીં. મરુણભાઈ ન્યાય છે કે નહીં આ, પણ માણસને મૂળ ચીજ નહીં ખબર ન હોય, નદરથી કલ્પના દોડાવે, સમજાણું. દિવ્ય પર્યાયમાં એમ આવ્યું કે દરેક પદાર્થના સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક પર્યાય યગુરુ લઘુ, અને ચીજને એકલી સ્વાભાવિક પર્યાય છે, સંસારી પ્રાણીને સ્વાભાવિક અને સ્વાભાવિક બે પર્યાય છે. બે ટૂંકી ભાષા સમજી લો, કહ્યું છું કે આત્માના પ્રકારના એક આત્મા સિદ્ધ છે એને એકલી સ્વાભાવિક પર્યાય, દ્રવ પર્યાય હોય ગુણ પર્યાય હોય કે બેની પર્યાય એની એકલી સ્વાભાવિક પર્યાય, સંસારી જીવના બે પ્રકાર એક સ્વાભાવિક પર્યાય વિભાજિત બાદ બે પર્યાય એક હાર્યો હોય છે, અગુરુ લઘુને કારણે સ્વાભાવિક અવસ્થા અને કર્મના નિમિત્તના અપેક્ષાથી પોતામાં થતી વિભાવિત અવસ્થા, એટલે સંસારી પ્રાણીને સ્વભાવી ને વિભાવિક બે અવસ્થા, સિદ્ધને એક અવસ્થા, હવે ઉદ્ગમમાં પરમાણુમાં એકલી સ્વભાવિક અવસ્થા, ખંડમાં સ્વભાવ ને વિભાવ બે અવસ્થા, કેમ ખંડમાં સ્વભાવ ક્યાંથી આવ્યો, હે સ્વભાવ પર્યાય કીધી એમાં, એમ કહ્યું પકડવાનું નથી, પકડવાનું નથી, એટલે નહીં આમિષ અહીં કહેવાય છે એમ પકડવું, પૂરું ધર્મ એમને વાત કર્યા કરે છે, પડ જાતો આ ખંડ છે એમાં સ્વાભાવિક વિભાવિક બે પર્યાય છે, આમાં બે પર્યાય છે, એ રીતે કીધી હમણાં કે એક એક પરમાણુમાં અગુરુ લઘુ લઈને પર્યાય છે, એ પર્યાય એમાં છે, અને આ સંયોગી છે એટલે વિભાવ પર્યાય છે. સમજાય છે કે નહીં, આમાં બહુ આ તો સાદી સીધી ભાષાથી વાત આવે, પણ હવે મારાને મહેનત જ કરવી નથી, ઓલું દુનિયામાં ઓલું કરવું હોય એટલી બધી મહેનત કરે 24 કલાક. આ કહે છે ભગવાન તારી સ્વાભાવિક પર્યાય કે જગતના બધા પદાર્થોને સ્વાભાવિક પર્યાય હોય, એક બાકી રહ્યો કોઈ તીત હોય, નિરોધ હોય, પરમાણુ હોય, ખંડ હોય, ગંધાતા પરમાણુ હોય કે સુગંધી પરમાણુ હોય, પણ એને અગુરુ લઘુ સ્વભાવની અવસ્થા તો દરેક દ્રવ્યમાં મોજૂદ હોય હોય ને, સમજાવવામાં વિભાવમાં એક પરમાણુમાં વિભાવ પર્યાય ન હોય, બે પરમાણુ છે મારી અનંતા પરમાણુમાં સંયોગ છે માટે વિભાવિત થયેલા છે. શિવને અધૂરો લઘુને સ્વભાવ પર્યાય અને બીજી બધી અર્થ પર્યાય પણ સ્વભાવિક પર્યાય જ છે. સંસારીને બે પર્યાય, અધૂરો લઘુ સ્વભાવની અપેક્ષા હે સ્વભાવ અને બીજી પણ સ્વભાવિક પર્યાય છે. અસ્તિત્વ વસ્તુ સ્વાદીનું અને બીજી કેટલી વિકારી પર્યાય પણ છે. તેથી તેને સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય બે હોય છે. એને પોતાના જ્ઞેયમાં હોય છે, સિદ્ધ કરવું છે. જ્ઞેય સિદ્ધ કરે છે ને, જ્ઞેયમાં આ રીતે છે. પરના જ્ઞેયને લઈને આમાં, પરના જ્ઞેય લઈને આમાં એમ છે. આમાં કરી દઉં દેશનું, સમજવાની વ્યાખ્યા શું? ત્યાં થાય હોય ત્યારે હોય, થાય ત્યારે હોય, નિમિત્ત નિમિત્ત હોય ને થાય તો નિમિત્ત ન રહ્યું હોય તો થાય ત્યારે હોય નમ નિમિત્ત તો થયું તો પૂતા થઈ ગયું. ભાઈ નિમિત્તો થાય કે આ કુવા કરવા, નદી કરવી, આ બાંધકામ કરવા, હોશિયારી થઈને થવાનું, નદી નામ પાડવી તો બધા મને બહુ પોતે પાણી ઝરતા જેવું નામ બુડાડે નહીં થવાનું કરવું, એવું તો કહી શકે કે નહીં? એ તો કરી શકે કે નહીં તો નિમિત્ત થાય. નિમિત્ત એની વ્યાખ્યા શું? કે તે પ્રાણે કે પર્યાય થવાનો કાળ એનો નહોતો ત્યાં નિમિત્તે કર્યું. તે વખતે એનામાં વિભાવી પર્યાય થવાનો કાળ નહોતો. વિભાવી પર્યાય એના જ્ઞેયમાં છે. એ જ્ઞેયમાં વિભાવી પર્યાય છે, તારે લઈને વિભાવી પર્યાય થઈ ગયા. નહીં આ તો વસ્તુનું ભેદાન કરાવ્યું છે. હોશિયારો ક્યાં હતો? પરમા હોશિયારી રહી હોશિયારીમાં. કોઈ એ વાત થઈ હવે એનો દ્રષ્ટાંત આપે છે. ગુણ ને પર્યાય ની વ્યાખ્યા થઈ, કાલ કહેવાની એની વ્યાખ્યા થઈ, દ્રષ્ટાંત દ્રઢ કરાવે છે. જેમ દ્રષ્ટાંત જરી આખું છ થોડું આખું એ પટ કેટલી વાત લેવી, એ તો આપણે દાખલો હતી એના પ્રકારનો હોય ને. આખું પટ પટ જેવા વસ્ત્ર વસ્ત્ર અવસ્થા એવા વિસ્તાર સામે આ એટલો શબ્દ ભેળ્યો. પોતાનો વિસ્તાર સામાન્ય સમુદાય હતો એટલો શબ્દ ભેળ્યો. અવસ્થા એવા વિસ્તાર સામાન્ય સમુદાય એટલે શું? કા વસ્ત્ર છે એમાં જે આ ગુણ છે કાયમ આ તો અવસ્થા છો દોડી તો અંદર વરણ ગંધ્ર સ્તર જે છે એ અવસ્થા છે, સ્થિર રહેનારા છે. પરમાણુઓ પટના પરમાણુઓ એમાં વરણ ગંધ્ર સ્તર સ્થિર રહેનારા છે, અવસ્થા રહેનારા છે, સ્થિર રહેનારા છે, બદલતા નથી. સમજાય છે? કાંઈ ગુણ ગુણ સ્થિર રહેનારા છે. અવસ્થા એવા વિસ્તાર સામાન્ય સમુદાય વળી એક વાર જેવું ભાષા ફેરવેલામાં વિકાસ સામાન્ય સમુદાય જતો હવે અવસ્થા એ શબ્દ વાપર હવે દોડતા પેલામાં આ જ સામાન્ય સમુદાય હતો હવે દોડતા એ શબ્દ વિશેષ વાપર્યો પેલામાં એમ હતું વિસ્તાર સામા વિસ્તાર વિશેષ આયત વિશેષ બીજામાં હવે આ ત્રીજો બોલ વધારે નાખ્યો શું કે છે જેવું ધ્યાન નાખવા આ વસ્ત્ર છે કે નહીં એ વસ્ત્રની અંદરના અવસ્થા એ કાયમ રહેનારા રંગ ગંધ રસ સ્પર્શ કાયમ રહેનારા એ વિસ્તાર અવસ્થા એવા વિસ્તાર સામાન્ય સમુદાય વસ્તુ અને દોડતા એવા એક સામાન્ય સમુદાય પર્યાય બદલ્યા કરે છે આમાં આ વસ્ત્રમાં એ ઝાંખું થતું જાય છે ઝીણું થતું જાય છે સમય સમયો ઘણે કાળે દેખાય છે તો ઉપયોગ થવું નાખે ઘણે કાળે થયું પણ નાના નાના કાળના નથી ઘણે કાળે છેલ્લે કાળે ક્યાંથી આવ્યું એટલે નાનામાં નાના કાળમાં એમાં જીર્ણતા અથવા જૂના પણ થાય એ સમય સમયની અવસ્થા જે છે દોડતી છે દોડતી એટલે વિહામાં વિનાની એક સમયમાં જે પર્યાય છે બીજે સમય બીજી ટી છે સમય ત્રીજી દોડતી આમ કમસર થાય છે અંદર સમજાણું થાય ભાષા આ તો પટનો દાખલો આપીને એના ઉપર સિદ્ધાંત લઈ જવો અસ્થાયી પરમાણુ વિસ્તાર ગુણો અને દોડતી પડી આવ્યું. દોડતી એટલે દોડતો માણસ હોય એમાં ક્યાંય વિહામ હોય, જમણો ડાબો જમણો ડાબો જમણો ડાબો હજાર કરે એમને, ઈ થાકે એની આ વાત નથી. અહીં તો થાકતું નથી, સમજાવું કા? હા, ભાષા કેવી આપણી જો કે પટમાં એક સમયની અવસ્થા એક બોલ્યામાં અસંખ સમજાય, એમ એક સમયની અવસ્થા બીજે સમય બીજી, ત્રીજે સમય ત્રીજી, દોડતી આયત દોડતી, આમ ઉર્ધ પ્રવાહ છે ભાઈ, એક પછી એક પછી એક પછી ત્યાજ કરે છે. કોને લઈને? પોતાના વસ્ત્રના પર્યાય ધર્મને લઈને, સમજાણું કાય? એ જીરણ ને જૂનું, જીરણ ને જૂનું એક સમય માત્ર થી શરૂ થાય છે, કે છે એક સમય બીજે સમય ક્રમશઃ દોડતું આય લંબાય, એવા પ્રવાહ એવા આયત સમુદાય સમય રચાતું થતું તે મય છે, તે પટ તે મય છે, તે પટ તેના અવસ્થાએ ગુણરૂપ અને લંબાએ દોડતા પર્યાય રૂપ તે પટ છે. સમજાણું કાંઈ? આખું પટ અવસ્થાઈ એવા વિસ્તાર સમાન સમુદાય વળી અને દોડતા એવા વહેતા વહેતા પાણીનો પૂર આવે, પૂર એમાં તરંગ 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 વહેતો હાલ્યો જાય એમ, તરંગ કે ક્યાંય વ્યામ આવશે તરંગ ને વહેતો 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 હાલ્યો જાય એમ. આ પટમાં એક સમયની પર્યાય બીજા સમય પ્રવાહ ચાલ્યો જાય એમ, એ એવા આજ સામાન સમુદાય વળી રચાતું એટલે થયેલું, એમ રચાતું એટલે થયેલું થતું તે મય પટપટમય છે. સમજાવું કઈ? આ તો દાખલો છે જીતો. તેમ હજી આ દ્રવ ની વ્યાખ્યા આપે છે, પટનો દાખલો દઈને દ્રવ ને સિદ્ધ કરે છે. દ્રઢ વસ્તુ આત્મા દરેક દરેક પરમાણુ ધર્માત્યા તેમ આખો હોય પદાર્થ દ્રવ નામનું એટલું અવસ્થા એ વિસ્તાર વિસ્તાર સમાન સમુદાય વળી આત્મા પદાર્થ છે. એમાં અવસ્થા એટલે જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ ગુણ અવસ્થા એ ટીકાવ છે. એમાં કાયમ રહેનારા એક હારે એક હારે અવસ્થા એ વિસ્તાર સમાન સમુદાય વળી એમ પરમાણુ છે આખો પદાર્થ. એના વિસ્તાર સમાન એનો વર્ણ ગંધર સ્વરૂપ એના વળી અવસ્થા અને દોડતા આયત સમાન સમુદાય વળી પટનો જેમ ક્રમે જૂનું જીરણ ક્રમે ક્રમે ક્રમ એકદમ થતું એમ દરેક આત્મા અને પરમાણુમાં સમય સમયનો પ્રવાહ એકદમ દોડતો થાય છે, ક્યાંય અટકતો નથી. વિહામાં વિના પર્યાય સમય સમય થયા કરે. સમજાણું કાંઈ? રચાતો થતો, રચાતો શબ્દો તો શું કે એવો થયેલો થતો છે જ એવો એમ કે દ્રવ્યમય છે. ભાષા તો કેવી રીતે થવી? એ વસ્તુ જે છે આત્મા પરમાણુ એમના અવસ્થા એ ગુણો અને દોડતી પર્યાય, દોડતી પર્યાય અવસ્થા ક્રમે એનો સમુદાય કે દ્રવ્ય છે. સમજાણું કાંઈ? બીજાની પર્યાય વાળું આ દ્રવ્ય નહીં, આ પર્યાય વાળું બીજાની દ્રવ્ય વાળું પર્યાય નહીં. હા સમજે? કાલે કહ્યું છું, આવ્યું છે મુંબઈ સમાચાર નું, સમજા ને? મને કઈ સમજે? સમજે તો સંપ્રદાય બાળાને પદની દયા પાવું પાડી શકે, આ ઓઘો આમ લઈ શકે, બીજાને બચાવી શકે, એ વાત રહેતી નથી. દ્રવગુણ પર્યાય નહી, નાંગલ ઉભી કાલ બતાવ્યું છે ને? કાલ આમાં છે ને, કાલે આમાં પાણી નીકળી આવ્યું છે મને હપ્તર વાળા પહેલા વાંચું છું ભાઈ, બતાવ્યું તમને મને નથી બતાવ્યું. સત્તર વર્ષ પહેલા એક સાકરચંદ હતા પુરુષના શ્વેતાંબર, એમણે સત્તર વર્ષ પહેલા જોવાના સમજે ને, ના જૈન જગત મુંબઈ સમાચાર મંગળવાર તારીખ 28/8/1 મુંબઈ સમાચાર માં નાખ્યું છું. મનભાઈ કેટલા વર્ષ ત્યાં? 17 વર્ષ એ 8/7 એ ઉભી થતી નવી ભાંજગર. સત્તર વર્ષમાં લખ્યું છે, ઉભી થતી નવી ભાંજગર. હમણાં બિરાવાસી જૈનોમાં દ્રવગુણ અને પર્યાયની ભાંજગર ઉભી થતી આવે છે. એનું કારણ સોનગઢના સંત કાંજી સ્વામી છે. અત્યાર સુધી કઈ નહોતું, બધું આંધો આંધો ઉપડ્યું હતું. મુંબઈ સમાચારમાં છે, હાકરતનભાઈ સુરતના એક અભ્યાસી હતા શાસ્ત્રના. સિતંબર બેરાવાસી સિતંબર, સમજાવું કઈ આજે આપણું કામ થયું. હમણાં બેરાવાસી જૈનોમાં દ્રવગુણ અને પર્યાય, જો આ દ્રવગુણ પર્યાયની ભાંજગણ ઓલા લોકોને સમજતા નહોતા ને, સમજવાય ભાંજગર ઉભી થતી જોવામાં આવે છે. પેલું કાન શબ્દ કીધવાનું નામ ચોખ્ખો હું, ભાંજગઢ કે ભાંજગઢ કે ભાંજગઢ, ભાંજગઢ આપડે ભાંજગઢ કહેવાય છે, ભાંજગઢ એમ નહી. પર્યાયની ભાંજગર ઉભી થતી જોવામાં છે. એનું કારણ સોંદગઢના સંત કાંજી સંત, એમણે દિગંબર જૈનોના પંચાસી કાય વગેરે આયુમો અને સમયસાર વગેરે પરમાયુમો વાંચવા શરૂ કર્યા. એ દિગંબર જૈન આયુમો અને પરમાયુમાં મોટે ભાગે દ્રવગુણ પર્યાયની જ વિચારણા છે. પીતાંબર જૈનોના 32 કે 45 આયુમોમાં દ્રવગુણ અને પર્યાયને બહુ જ સ્પષ્ટતાથી પ્રત્યક્ષ રીતે સમજાવેલ નથી. સમજાવું કાંઈ, શ્વેતામર જૈનોમાં આજથી 300 વર્ષ પહેલા ઉપર થઈ ગયેલા યશોવીજી ઉપાધ્યાય જે દ્રવગુણ અને પર્યાયનું સ્વવિગત વર્ણન કર્યું, આવું સ્પષ્ટ વર્ણન એમની અગાઉના કોઈ આચાર્ય કર્યું નથી. શ્વેતામરમાં યશોવીજી પહેલા 300 પહેલા પૂર્વે એક સિદ્ધ એમ દીવા સમીર સંમતિ તરફમાં વર્ણન કર્યું છે, પણ એના ઉપર તો દિગંબરોનો પણ દાવો છે. દિગંબરો કહે છે દ્રવના અને ગુણના પર્યાયો જુદા જુદા પણ છે. દ્રવ પર્યાય જુદી, ગુણ પર્યાય જુદી. શ્વેતાંબરો ગુણના જુદા પર્યાયો નહીં સ્વીકારતા દ્રવ અને ગુણનો અભેદ ગણીને માત્ર દ્રવના જ પર્યાય સ્વીકારે છે. આ બાબતમાં સોનગઢના કાંજી સ્વામીનું પ્રચાર કામ ઘણું જોરદાર હોવાથી હમણાં શ્વેતાંબર જૈનોના કોઈ કોઈ પંડિત મુનિવરો પણ દ્રવના પર્યાયની પેઠે ગુણના પર્યાય જુદા પર્યાય હોય એવું માનવા લાગ્યા છે. પણ અત્યાર સુધી કઈ નહોતું તમારા એ કાનકાશીમાં તો છે જ નહીં કઈ જોઈ પછી માં પૂછો. શ્વેતાંબરના 45 મૂળ સૂત્રોમાં આ વસ્તુનું બહુ સ્પષ્ટીકરણ નહીં હોવાથી તેમજ ટીકાઓમાં પણ નહીં હોવાથી આ નવી ભાંગજળ ભાંજગર ઉભી થતી આવે છે. એમાં છે એની અહીંથી શું સ્પષ્ટીકરણ બહાર આવ્યું બોલાય વિચારો મેં જાય મારું હવા શું છે. આ બાબતમાં સ્થાનકવાસી જૈનો પાસે કોઈ સ્વતંત્ર ગ્રંથ છે જ નહીં, છે જ નહીં. ક્યાંય દ્રવગુણ પર્યાય આટલા વર્ષ થયા તમારા બાપે નહોતું સાંભળ્યું, ફૂલચંદભાઈ હરિજનભાઈ એ અહીં આવીને સાંભળ્યું ફૂલ. આ તો જ્ઞાનની વાત કરું છે, એ તો જ્ઞાનની વાત કરું છું પેલા છે. હે એ તો અહીંયા આવ્યા પછીની વાત થઈ, ત્યારે સંગત ક્યાં છે. બિરાવાસી જૈનો પાસે 3-4 ગ્રંથો છે. જરા તમને જે દ્રવગુણ પર્યાયના ટુકડા કહેલા છે એમાં તો કહે છે કે એક એક દ્રવ્યમાં અનુતા ગુણો ને એક એક ગુણની અનુતિ પર્યાય. શ્વેતાંબર બિરાવાસી જૈન મુનિવરો એ હાલમાં વસ્તુનો અભ્યાસ શરૂ કર્યો છે. ઘણે શરૂ કર્યો 70 વર્ષના 34 થયા ને એટલે 70 વર્ષ પછી 70 વર્ષ. દ્રવગુણ અને પર્યાયનું યથા જ્ઞાન ન થાય ત્યાં સુધી સંકેત ઉગે નહીં. આવું તો યશુ વિજય ઉપાધ્યાય દ્રવાનયુગ પ્રકરણમાં રચના બૌદ્ધ વિજય મહારાજ વગેરે કહે છે. શ્વેતાંબરોના મૂળ સૂત્રમાં ઘણી હકીકતો છે, એમાં આ વસ્તુ ઉપર બહુ ભાવ મૂક્યો જણાતો નથી. એટલું લેખ એ મરું નહીં. હવે આ દ્રવગુણ પર્યાયની વ્યાખ્યા હાલે છે અત્યારે. જુઓ શું કે છે, જેમ ઈ પટ સ્થિર રહેલા ગુણોને દોડતી પર્યાય વાળું પટ, એમ સ્થિર રહેલા ગુણોને દોડતી પર્યાય વાળું દ્રશ્ય. હવે આ તો સાદી ભાષા થઈ, સમજાણું કઈ? જેમ પટના અવસ્થા એ વિસ્તાર સામાન્ય સમુદ્ર ગળી કે દોડતો આ સમુદ્ર ગળી, ગુણોથી રચાતો થકો, ત્યાં તો ગુણ લીધો આપણો સામાન. ગુણોથી જુદો અપરાધ હોવાથી ગુણાત્મક છે, દ્રવ્ય ગુણ સ્વરૂપે છે એમ સિદ્ધ ગણું. દરેક દ્રવ્ય ગુણ સ્વરૂપે છે, સમજાણું કઈ? ગુણ વિના દ્રવ્ય હોઈ શકે નહીં. તેમ પદાર્થોના અવસ્થાયી વિસ્તાર સામાન સમુદાય ગુણો કે દોડતો આયુ સમુદાય જેનું નામ દ્રવ છે, તે ગુણોથી રચેલો હોવાથી, રચાતો થકે હોવાથી, ગુણોથી જુદો અપરાધ હોવાથી વસ્તુ તે ગુણ સ્વરૂપે છે. પરમાણુ પણ ગુણ સ્વરૂપે છે, આત્મા પણ ગુણ સ્વરૂપે છે, દરેક દ્રવ્ય ગુણ સ્વરૂપ જ છે. એના ગુણો કઈ બહારથી આવતા, બહાર રહેતા નથી. સમજાણું કઈ? વળી એ દ્રવ્યની વાત કરી, હવે ગુણની વાત. જેમ અનેક પટાત્મક એકથી વધારે વર્ષમાં બનેલા દ્વિપટીક ત્રિપટીક એવા સમાન જાતિ દ્રવ્ય પર્યાય, પર્યાયની વ્યાખ્યા કરી. દ્રવ્ય પર્યાય અનેક પટ ભેગા હોય ને, સૂતરાઓ સૂતરાઓ, આ સૂતરાઓ નથી પછેડી કરતા, બે ત્રણ શું કહેવાય, બે ત્રણ ધારી શું કે છે, બે તારી ત્રણ તારી આ કે છે ને, એ સૂતરાઓ એક ધારી સરખા ઉડાવવાનું. અનેક પટાત્મક એકથી વધારે વસ્ત્રોનો બનેલા દ્વિપટી બે ત્રણ ત્રણ પટ એવા સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે સૂતરાઓ. તેમ અનેક ઉદ્ગળાત્મક દ્વિઅણુક દ્વિઅણુક બે ત્રણ સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે પેલા વસ્ત્ર નીપે છે. હવે બીજી વાત, વિભાવ. જેમ અનેક રેશમી ને સૂત્રો પટકોના બનેલા, એક રેશમી કટકો અને એક સૂત્ર કટકો બેનો બનાવે, સમજાણું કઈ? બેનો બનાવે કેટલા કહો, શિયાળો હોય તો રેશમી ઉપર ઉઠે અને એટલે ઉતરવા રાખે, ઉનાળો હોય તો સૂત્ર ઉપર રાખે રેશમી એટલે રાખે. એકના બે પટ હોય, મારે હિરજ મારે રાખતા એવા રેશમી નહીં પણ કૂતરાઓ પણ, એક તો પાતો કટકો અને એક પર જાડો કટકો કૂતરાઓનો, એટલે એવું મળો હોય તો પાતળો ઉઠે, ગરમી હોય તો જાડો ઉઠે, એટલે પાતળો હેઠે રહે. બે બે પટનો હોય ને, એક પાતળો અને એક જાડો, બે ને સમજીને કરે હરખા નહીં, આ તો હરખે રખાય, એટલે ગરમી હોય તો પાતળો ઉઠે, ઉનાળો હોય તો એટલે પાતળો હેઠે રાખે. તો એ એક જાત ન થઈ, એક રેશમી અને સૂત્રાઓ પટોના બે ત્રણ એવા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. તેમ અનેક જીવ પૂદગળ આત્મક, જીવ ને આ પૂદગળ અનેક થયા, જુદા જુદા છે ના, અનેક જીવ એટલે જીવ અનેક એમ નહીં, અનેક જીવ ને પૂદગળ એમ, અનેક જીવ એમ નહીં, અનેક એટલે જીવ ને પૂદગળ અનેક, અનેક જીવ પૂદગળ સ્વરૂપ દેવ મનુષ્ય એવા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. મનુષ્ય દેવ આજ્ઞા છે. વળી જેમ ક્યારેક પટના પોતાના થોડ ગુરુ લઘુ દ્વારા, ક્યારેક હો કાયમ નહીં એમાં, અને તે પણ કાળક્રમે, પટમાં કાળક્રમે મેળ થાય ને, અનેક પ્રકાર રૂપે પ્રણમાને લીધે અનેકપણાની પ્રતિપત્તિ એટલે જાણવું, તે ગુણ સ્વરૂપ સ્વભાવ પર્યાય છે, એ અગુરુ લઘુનો ન્યાય હતો. તેમ સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના સૂક્ષ્મ ગુરુ લઘુ ગુણ દ્વારા, ઓલામાં થોડ શબ્દ હતો, પ્રતિ સમય પ્રગટતી દરેક સમય, ઓલામાં કોઈ કાર્ય હતું, સત્થાન પ્રતિધાન છ પ્રકારની ઝીણી વાત છે, છ પ્રકારે હાનિ થાય છે, છ પ્રકારે વૃદ્ધિ થાય. એક સમયમાં હો, એક સમયમાં અનંત ગુણ વૃદ્ધિ, અસંગ ગુણ વૃદ્ધિ, સંગુણ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, અસંગ ભાગ વૃદ્ધિ, અસંગ ભાગ વૃદ્ધિ, એમ અનંત ભાગ હીણ, અનંત ભાગ હીણ, અસંગ ભાગ હીણ, અસંગ સંગ ભાગ હીણ, એમ અનંત ગુણ હીણ, અનંત અસંગ ભાગ હીણ, સંગ ભાગ હીણ, આ છ બોલ છે, ઘણી વાર છે થોડી, એ છ પ્રકાર એક સમયમાં થાય, સમજાણું? પોતપોતાના સૂક્ષ્મ પ્રતિ અનેકપણાની અનુભૂતિ, એટલે જાણે બધું એક છે એવી અનુભૂતિ, તે અનિત્યના છ પ્રકાર છે ને પણ છતાં એક છે તે ગુણ સ્વરૂપ સદા પર્યાય છે. દ્રયમાં અગુરુ લઘુની એક સમયમાં છ પ્રકારની અનેક પ્રકારની પર્યાય તે અગુરુ લઘુ સ્વભાવ પર્યાય છે. જો આ દ્રવ ગુણ પર્યાય નું જ્ઞાન વિના સંયોગ દર્શન ન થાય એમ આવ્યું આમ આવ્યું છું કે નહીં સાચું દ્રવ ગુણ પર્યાય શું છે જાણ કોક ની પર્યાય કોક કરે ને કોક ની પર્યાય ક્યાંથી થાય ને વિભાગ વિભાગ પરથી થાય ને આમ માનીને ભ્રમણા કરે અને સંયોગ દર્શન ને ધર્મ થાય નહીં સમજાણું કાંઈ. આવો વિશ્વાસ સ્પષ્ટ છે જ નહીં બીજું ક્યાંય સમજાણું. સત્તાંબર આગમોમાં પિસ્તાળીમાં તો છે જ નહીં પણ ટીકાઓમાં આવું નથી. ટીકાઓ તો એ લોકો ઘણા લોકો છે લોકો થયું ને એને ટીકાઓમાં પણ આવું સ્પષ્ટ નથી. પણ જ્યારથી આ સોનગઢથી શરૂ થયું ત્યારથી આપણામાં ભાંજગર ઉભી થઈ નહીં તો એમને પીડ્યા થાય એમને દાદભાઈ ભાંજગર નો અર્થ હતા મેન તો મફત માં પડ્યા છે એમ છે આજે તો હાલ થોડું આપણે ઠીક છે એમ ભાંજગર એટલે જે હરખું હાલતું એમાં હવે હવે છે પંડિત મુનિગ્રહ શું છે ને પંડિત મુનિગ્રહો પણ હવે ગુણની પર્યાય કેટલાક માનવા લાગ્યા છે એ વાત હતી જ નહીં. ત્યાં સત્ય વસ્તુ શું છે દ્રવ શું ગુણ શું પર્યાય છે સ્વભાવથી ધર્મ છે વિભાવથી અધર્મ છે ચિંતા આપણો વિકલ્પથી અધર્મ છે સ્વભાવથી ધર્મ છે તે ધર્મ સ્વને આશ્રય થાય છે એ વાત જ આખી ગોતે ઉઠી છે આછી સમજાણું કાંઈ. આ તો સર્વજ્ઞ નો પ્રવાહ છે સમજાણું કાંઈ એ આ કે છે. જેમ પટમાં હવે વિભાવીની વાત આવે છે એટલે અગુરુ સ્વભાવની વાત જેમ આ વસ્ત્રમાં આ રૂપ છે ને રૂપ જો ભાવનું રૂપ એમાં સ્વકર્ણના કારણે સ્વપોતાનું કારણ છે નિમિત્ત મેલ નું કે સંયોગ એને કારણે ઉપાદાન નિમિત્ત બે પ્રવૃત્તિ પૂર્વા પૂર્વોત્તર પહેલા ને પછીની અવસ્થામાં તથા તારતમ એટલે એના અધિક લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષ સ્વરૂપ છે વિભાવ એને સ્વભાવ વિશેષ સ્વરૂપ કયા છે અહીંયા અનેકપણાની આપત્તિ અનેક પ્રકાર છે ને પર્યાય તે ગુણાત્મક વિભાવ પર્યાય છે એ ગુણ સ્વરૂપ વિભાવની પર્યાય છે. પટની વાત હોય તેમ સમસ્ત દ્રવ્યમાં એક એક પરમાણુમાં એક એક આત્મામાં રૂપને ગંધનું અને જ્ઞાનાદિ આત્માના સ્વપરને કારણે આ જ્ઞાન કેવું લેવું મતિ જ્ઞાનાદિ કેવળ જ્ઞાન આની વાત નથી આત્માનું મતિ જ્ઞાન છે એમાં સ્વ અને કર્મનું નિમિત્ત બે આવે છે કેવળ જ્ઞાનના નહીં અને રૂપમાં પણ પોતાને કારણે રૂપ બદલે છે એમાં ખંડનું નિમિત્ત હોય છે માટે સ્વપર કારણે સ્વપરના કારણે પ્રવૃત્તિ પહેલા અને પછી અવસ્થામાં થતા તારતમ્ય એટલે હિનાધિકને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષ સ્વરૂપ વિકારના સ્વભાવ વિશેષ સ્વરૂપ અનેકપણાની આપત્તિ એટલે જાણવું તે ગુણ સ્વરૂપ વિભાવ પર્યાય છે. બહુ ટૂંકું એકદમ કહ્યું બોલશે લાંબુ લાંબુ લાગે જણાવે આ બધું વિચારવા જેવું છે. આ તો આખું તત્વ ત્રાણુમાં મૂલ્યો સંતો જંગલમાં રહીને છઠ્ઠે ગુણતાને ઝૂલતા કાર્યક્રમની રમણતાના આનંદમાં એને આવો એક વિકલ્પ આવ્યો ઓહો જગતના પ્રાણી સાચા દ્રવનું પર્યાયના ભાન વિના એમને એમ રખડે રખડે દુઃખી છે બિચારા સમજાણું કાંઈ. દયા વ્યવહાર દયા વિકલ્પ દયા તો પોતાના વિકલ્પ ઉત્પન્ન ન થાય ને નિર્વિકલ્પ આનંદ ઉત્પત્તિ થાય એ હાથી દયા વ્યવહાર દયા પરને માંથી આ એક વિચાર આવ્યો પોતાને કારણે હો નબળાય છે ક્યાં નહીં બિલકુલ નહીં પોતાની જાતનો વિકલ્પ છે ખાસ અરે પ્રાણ્યા જન્મ રમના સ્વરાશીના જળનિધિ જળનિધિ મોટો દરિયો જળધિ એમાં દુઃખ ખાય છે. ચોરાશીના અવતારમાં ક્યાં જન્મ, ક્યાં મરણ, ક્યાં ક્યાં સ્થિતિ છે? આ દુઃખી છે તો એક વિકલ્પ પોતાને કારણે આવ્યો, ત્યાં સાત્ર રચાઈ ગયા. જાણું કઈ ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવગુણ પર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વરી પરમેશ્વર કહેલી વ્યવસ્થા વ્યવસ્થા આ વ્યવસ્થા ભલી છે, ઉત્તમ છે, પૂર્ણ છે, યોગ્ય છે. એ સાધિક ના આ સિવાય બીજી કોઈ નહીં. આ સિવાયથી બીજી કોઈ રીત કહેતા હોય તો દ્રવગુણ પર્યાયનો સ્વરૂપ એ રીતે છે નહીં. અમૃતચંદ્ર આચાર પંચ મહાવર્તના વિકલ્પ વાળા સચનો સ્વરૂપ તો અંદર રમણતા છે. એમાં આ કહે ભાઈ આ હું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ સર્વજ્ઞથી કહેલું યથાર્થ છે. પરમેશ્વરી વ્યવસ્થા છે, આ પરમેશ્વરે કહેલી આ વ્યવસ્થા છે. એ ભલી છે, ઉત્તમ છે, પૂરણ છે, આદેશમાં પૂરણ છે, વસ્તુ પૂરણ. એનો ફેરફાર બીજી કોઈ નહીં. માટે તેને દ્રવગુણ અને પર્યાયને જાણતા યથાર્થ પરથી ભિન્ન પડતા પોતાનો પર્યાય દ્રવને આશરે પ્રગટે, એ પર્યાય પ્રગટે જે સંયક દર્શન એ પરને કારણે નથી. સમજાણું કઈ સાચું સાંભળવા મળે નહીં, સાચું લક્ષ ક્યાં કરે અને લક્ષ કર્યા વિના અંદરના સ્વભાવ તરફ જાય ક્યારે? વરાશીના ગૌ સમુદ્ર અનંત કનંદ ગોઠા ખાય છે. એક દરિયામાં એક માણસ પડી ગયો, ગોઠા ખાય બહાર નીકળવા કામ બિચારા હતા. આપણા જામનગર ને કહો નહી રણજીત થયા છોટા દીકરા ધીરુભાઈ બધા ગયા હતા આપણા ધાંગધ્રા ધીરુભાઈ દીકરા ત્યાં રમવા ગયા હતા. હું યાર એમાં પાણી પીવા ગયા ત્યાં પાણી પીવા લગતું કરતા આવડે નહીં. અમે જોવા ગયા હતા પેલું ક્યાંથી પીડ્યા નહીં ત્યાં ત્યાં પત્તા ને ત્યાં લગતી હતા જાવા નાખ્યા આમ આમ રહી ગયો સર આટલા આ તો દરિયો સંસાર નાખી નજર ન પડે અનંત સંસારના ભવો અનંત અનંત કાળના એમાં ડૂબકી મારીને પડ્યો ભગવાન આત્મા જુદાનું ભાન કરી શકતો નથી. એનો વાસ્તવિક ઉપાય મળ્યા વિના અનિચ્છા ઉપાય કરીએ એ ઉપાય થી સત્ફળ મળે? સમજાણું કઈ આમાં કોનું કરે કોને દુઃખી દેખવા એમ કે ભાઈ. અને તે દુઃખી છે એ પ્રાણી એના પોતાના આનંદ સ્વભાવમાં રાગની એકતા અને દ્વેષની એકતા કરીને દુઃખી છે. દુઃખી કોઈ પ્રતિકૂળ સંયોગને લઈને, એટલે એને સુખી શું હોય તો રાગ ને દ્વેષની એકતા ટાળીને સ્વભાવની એકતા કરવી એ સુખ નો ઉપાય. દ્વેષ સિવાય કોઈ ઉપાય એનો છે જ નહીં. સમજાણું કઈ ત્રણ કાળ ત્રણ લોકમાં આ સચનો સિદ્ધાંત અફર સિદ્ધાંત છે, એને કોઈ ફેરવી શકે એવી વાત છે. જગત ને મળે નહીં, જગત ની દરકાર ન મળે એટલે બિચારા જ્યાં ત્યાં માફા ફાંફા મારે. અમે આને આમ કરી દઈએ તો આમ સુખી થાય, અને આમ કરી દઈએ અમે એને કરી દઈએ તો અમને પણ કઈ ધર્મ થાય. હે ભૂલ માં ભાગ આવે, મીઠા પણ ભાગ આવે, એને કરી દઉં એવી માન્યતા જ મીઠા પણ ભાગ ભાગી છે, દુઃખ નો ભાગી છે. મીઠા તે કસાય છે, તીવ્ર કસાય છે, તીવ્ર કસાય ની આકુલતા નો ભાગી. હા હા કાયમ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આ ભગવાનની પહેલી દ્રવ્ય વસ્તુ ગુણ શક્તિ અને અવસ્થા પ્રગટ દેખા એ રીતે ભગવાને આખી થી એ રીતે વસ્તુની સ્થિતિ છે. એથી ફેરફાર ત્રણ કાળ ત્રણ લોકમાં છે. કારણ કે ઘણા જીવો હવે આવે છે પર્યાય માત્ર ને જ અવલંબીને એક સમયની અવસ્થા અથવા શરીરને પોતાનો દાખલો શરીરમાં આપશે ભાઈ શરીર પણ પર્યાય દ્રષ્ટિ વાળાની દ્રષ્ટિ પર ઉપર જાય છે. કારણ અંશ ઉપર દ્રષ્ટિ છે ને દ્રષ્ટિ આમ જાય છે. અંતરદ્રષ્ટિ હોય તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય. અંશ ઉપર દ્રષ્ટિ છે તે લાંબો થાય આગી દીર્ઘ થાય તો શરીર ઉપર જાય બહાર ઉપર જાય દ્રષ્ટિ નહીં. પર્યાય દ્રષ્ટિ બહિરાતમાં છે. સમજાણું કાંઈ ભગવાન આત્મા અનંત ગુણાત્મક પદાર્થ એની વર્તમાન અવસ્થા એટલો જ પર્યાય રૂપી માને તો એની દ્રષ્ટિ જ્યાં પર્યાયનો અંશ થઈ બહાર વર્ષમાં જ જાય છે. એને તો એને પર ઉપર જોવે છે. પર્યાય દ્રવ્યને જોવે તો થઈ રહ્યું તો એને ધર્મ થાય. વર્તમાન પર્યાય દ્રવ્યને જોવે દ્રવ્યને લક્ષ કરે તો તમને દર્શન થાય સુખી થાય. પણ એ પર્યાય પરને જોવે છે દુઃખી થાય છે. આવી વસ્તુ છે જોવા બધા વાળા બનીને બે ગમે કેમ પણ તું કેમ હોય કે ભગવાન કેમ હોય ધર્મેશ્વર ત્રિલોકનાથ ત્રિલોકનાથ પરમાત્મા એ દ્રવગુણ પર્યાયની આ વ્યવસ્થા જોઈ જો આ નક્કી કરવા જાય પરની દયા પાળી શકે એમ રહેતું નથી. પરથી મને કઈક સુખ થાય એમ રહેતું નથી. મને કોઈ ટેકો આપે તો મારું કામ થાય એ રહેતો. દૂર પડતી નથી કોઈ. આવો જ્યાં સ્વતંત્ર અનંત દ્રેલ કોને કઈ વ્યાખ્યા તો જોઈએ. હું સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ છે દ્રેલ છે. એનું સ્વરૂપ બારમાં નથી હોતું એનું સ્વરૂપ ક્યાં છે. ગુણ તો દ્રવ કોને કહીએ ફરીને પાછું કઈ ગુણ સ્વરૂપ છે. ગુણ ગુણ દ્રવ ગુણ સ્વરૂપ છે. ફરિયાઈ કોને કહીએ કે બે પ્રકારની અવસ્થા પછી વિભાજ ને સ્વરાજ સ્વરાજ તો કાયમ છે. વિભાવિક વિકારની પર્યાય થાય છે ત્યાં સ્વ ઉપાદાન પોતાનું છે. નિમિત્ત બીજી ચીજ છે. પરમાણુમાં પણ બીજા ખંડનું નિમિત્ત છે. વિભાગ એક એક પરમાણુમાં વિભાગ થવાના એટલે આ ખંડમાં ભેગો થવાનો સમજાય છે. ભેગો રહેતો એમાં વિભાવ છે એક પરમાણુમાં. એ પણ પોતાને કારણે ઉપાદાનથી છે. આ બીજો ખંડ એને નિમિત્ત છે. એમ આત્મામાં વિભાવ છે મતિ જ્ઞાન આદિનો પોતાને કારણે છે. નિમિત્ત છે કર્મ ઉઘરાદિક નિમિત્ત. એમ જો યથાર્થ જાણે તો એની દ્રષ્ટિ પર્યાયના અંશની સ્વતંત્રતાથી ખસી એ પણ સ્વતંત્ર છે. એટલું પણ આવું જાય પર્યાય સ્વતંત્ર છે પરને લઈને નહીં તો પ્રગટ અપ્રગટ એવું જે દ્રવગુણ ત્રિકાળ સ્વતંત્ર છે. એક અંશના સ્વતંત્ર દ્રષ્ટિથી ખસી ત્રિકાળ દ્રવગુણની સ્વતંત્ર દ્રષ્ટિ ઉપર જતા તેને સમ્યક દર્શનને ધર્મ થાય. સમજાણું કાંઈ કારણ કે ઘણા જીવો જો ઘણા જીવો લીધે ને સમ્યક દ્રષ્ટિ સિવાય પર્યાય માત્ર ને જ અવલંબીને એક સમયની અવસ્થાને આધારે અથવા શરીર જોડે સંયોગ છે અપમાન જાતિ એને જ પોતાનું માનીને તત્વની અપ્રતિપત્તિ જેનું લક્ષણ છે એ તત્વનું અજ્ઞાન છે જ્યાં જાણું એવું જેનું લક્ષણ એવા મોહને પામતા થતા મિથ્યાતને પામતા થતા શરીરની પર્યાય મારી એની ક્રિયા હું કરું શરીરથી દયા પડે ઇન્દ્રિયો હોય તો જો નાક હોય તો ગંધ હડેલો પદાર્થ છે કે નહીં જીવની ખબર પડે આંખ હોય તો રૂપ દેખાય જીભ હોય તો સારું બોલી શકાય સમજાય છે કાંઈ સાચું બોલી શકાય કે છે એ તત્વની અપ્રતિપત્તિ છે ભાઈ જળની પર્યાય કોણ બોલે અને કોણ કોના સુગંધ દુર્ગંધના જીવ છે માટે એનાથી જ્ઞાન ચૂંડ્યું ક્યાં છે એમાં. આંખ હોય તો ભગવાનને દેખાય લ્યો. આ ભગવાન આ વાત છે સંભળાવે છે કે ભાઈ એ આંખ હોય તો દેખાય, એ હોય તો અહીં થાય, એ હોય તો અહીં પર્યાય થાય, એ બધું તત્વની અપ્રતિપ્રતિ છે. તત્વનું યથાર્થ જ્ઞાન ત્યાં છે તો અહીં છે, એ છે તો અહીં છે. અહીં તો અસ્તિત્વની સિદ્ધ વાત કરે ને જ્ઞેયનું, એ જ્ઞેય છે તો અહીં જ્ઞાનમાં રાગ થાય છે શુભ, એ જ્ઞેય છે તો અહીં જ્ઞાનની પર્યાય થાય છે. એ બધું તત્વની અપ્રતિપ્રતિ છે. તત્વનું વાસ્તવિક જ્ઞાન નથી, તેથી તેને મોહ ઉત્પન્ન થાય. તત્વની અપ્રતિપતિ શબ્દ આવ્યો છે ને, ઓલી કોઈ આવ્યો હતો આપણે જો પ્રતિપતિ નો આવ્યો હતો જાણ. પ્રતિપતિ એટલે પ્રાપ્તિ, જ્ઞાન પ્રતિપતિ એટલે જ્ઞાન, અપ્રતિપતિ એટલે જ્ઞાન, એમ લેવું. એમાં આવ્યું છે એક વખતે આટવા નીચે પ્રતિપતિ પ્રાપ્તિ જ્ઞાન સ્વીકાર. આ તત્વનું અજ્ઞાન, તત્વનો અસ્વીકાર, વાસ્તવિક તત્વનો અસ્વીકાર, એને લઈને એવા મોહને મિથ્યાતને પામતા થતા પર સમય થાય છે. મિથ્યા દર્શને પર સમય કીધું બોલો કે પર સમય 14માં સુધી હો ફલાનો સુધી. અરે ભગવાન કઈ શું કહેવા માંગે છે. દિલ્હીમાં મોટું ભાષણ આપ્યું, કલાક ની વાત, 14માં ગુણ સ્થાન સુધી પર સમય સિદ્ધને સ્વપ્નય. બહુ બઢિયા વ્યાખ્યાન છે. દુનિયા શું કરે છે, કોને હારું લગાડવા, શું કરાવે, લગ્ન કરા ને આ હા રે ભગવાન શું કરે છે. પેલે હવાર ના કીધું તું ત્યારે ઓલા ને કઈ હું કે છે કઈ કોઈ અપીલ છે કે પણ કઈ સ્પીડ ગયામાં. અહીં તો કે છે કે મિથ્યા દ્રષ્ટિ તે પર સમય છે. પર સમય એટલે સ્વ સમય ને નથી અનુભવતો, અને પરભાવને પોતાનો માને છે કે મિથ્યા દ્રષ્ટિ પર સમય છે. પર આત્મા છે, અણાત્મા છે, મિથ્યા દ્રષ્ટિ એમ કે છે. પદાર્થ દ્રવ સ્વરૂપ છે, જો ટૂંકું કીધું પાછું એ દ્રવ સ્વરૂપ છે. બે આવ્યું છે આપણે વિસ્તાર સમાન આયત સમાન. દ્રવ અનંત ગુણમય છે, એ દ્રવ ગુણાત્મક છે એની વ્યાખ્યા થાય. દ્રવ્યોને ગુણોથી પર્યાયો થાય છે, સીધો બોલું. પર્યાયો બે પ્રકારના છે, અહીં ટૂંકામાં પાછું નાખ્યું. દ્રવ્ય ની પર્યાય અને ગુણ પર્યાય, તેના દ્રવ પર્યાયો બે પ્રકારના. સમાન જાતિ જેમ કે બે પરમાણુ, ત્રણ પરમાણુ, અનંત પરમાણુ વગેરે. અસમાન જાતિ જેમ કે મનુષ્ય દેવ નારકી ઢોર વગેરે. ગુણ પર્યાય પણ બે પ્રકારના છે, સ્વભાવ પર્યાય જેમ કે સિદ્ધના ગુણ પર્યાયો, સિદ્ધના ગુણ પર્યાય લીધા ના. બાકી અઘરું લઘું લેવા જૈસન હતા. વિભાવ પર્યાય જેમ કે સ્વપર હેતુ મતિ જ્ઞાન પર્યાય. મતિ જ્ઞાન સ્વથી થયું છે પણ એમાં કર્મનું નિમિત્ત છે એટલી અપેક્ષા લઈને એને વિભાવ પર્યાય મતિ જ્ઞાનને કહેવામાં આવે. આવું જૈનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું, આવું જૈનેન્દ્ર ભગવાન પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવે વાણીએ દર્શાવેલું સર્વપદાર્થનું દ્રવગુણ પર્યાય સ્વરૂપ યથાર્થ છે. એ જ યથાર્થ છે. જે જીવો દ્રવગુણને નહીં જાણતો થતા કેવો પર્યાયને જ અવલંબે છે, ટીકાળી સામાન્ય દ્રવગુણને નથી જાણતા ધોતા, અને એક સમયની અવસ્થા ઉપર જેની દ્રષ્ટિ છે કે શરીર ઉપર દ્રષ્ટિ છે, તેઓ નિજ સ્વભાવને નહીં જાણતા થતા, પોતાનો જ્ઞાનાનંદ ત્રિકાળી આનંદ સ્વભાવને નહીં જાણતા પર સમય છે. મિથ્યા દ્રષ્ટિ એ કારણે દુઃખી, તો દુઃખી કોઈ બીજા કારણે છે નહીં.